કલટાળે નાખે, ઇન્દ્રિયો દ્વારા એ કોઈ ક્રિયા કરવા સમર્થ ન રહે. ક્રિયા કરવા સમર્થ માને ખાવું પીવું બધું ચાલુ જ રહ્યો, પણ આશક્તિ ઇન્દ્રિયની તમામ ક્રિયાની ટળી જાય અને અંતસ્કરણના શુભ અશુભ સંકલ્પ બધા ટળી જાય, પછી બધી સામર્થ્ય ક્યાં જાય? આત્મા ઉપર જાય. અને બધી સામર્થ્ય જ્યારે આત્મા ઉપર જાય, મહારાજ કેટલી સરસ વાત બતાવજો કે પછી ઇન્દ્રિયો અને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિશે લીન થઈ જાય છે, ત્યારે એ જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય છે. આત્માની અંદર જે સામર્થ્ય બધી જ્યારે જાય છે ત્યારે વાસનાલિંગ દેહ બળીને ખાક થઈ જાય છે. અને એ વિચાર છે તે જ્યારે આ જીવ સંગાથે મળે છે ત્યારે તે જીવના હૃદયને વિશે પ્રકાશ થાય છે અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે, ને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે. અને તે દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે જે હું આત્મા છું અને મારે વિશે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે. અને એવી રીતની અખંડ સ્થિતિ રહે એ આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દિશા છે. અખંડ રહે એ આત્મ દિશાની ઉત્તમ સ્થિતિ છે. જો કે મારે લખ્યું એટલે મારે સમજાવવું રહ્યું, બાકી મને ખબર છે હશે આમાં કોઈ નવો એમ નહીં. આ સ્થિતિ સુધી પહોંચવા માટે દાખલો કરનારા ભગવાનના ભક્તો હશે, પણ એક મણ લોટમાં ભાખરી બને જેટલું અંદર મોણ નાખી કે મીઠું નાખી એટલા એવા ભક્તો હશે, બાકી પાણી જેટલું નાખવું પડે એટલો જાજો સમાજ હોય. મણ લોટ બાંધો હોય તેમાં પાણી કેટલું નાખવું પડે? તે પાણી જેટલો જાજો સમાજ હોય, એમાં તેલ નાખવું પડે ને એટલો સારો સમાજ હોય. કારણ કે કામ બહુ કઠણ છે, પણ તેમ છતાંય ભગવાનના ભક્તો એવું તો નક્કી કરી રાખે કે મહારાજ અમને ન્યા સુધી પોગાડજો, પોગાડજી પ્રાર્થના કરી રાખવી. અને અમે કીધું એમ થોડું થોડું પાછું વળતું રહ્યું, જગત ખોટું છે, જગત ખોટું છે, આમાં ક્યાંય સુખ નથી, સુખ ભગવાનની મૂર્તિમાં છે, એવું અનુસંધાન રાખીને ભજન કરી રાખે તો મારે જે સ્થિતિ એને પહોંચાડી દે છે. પછી મહારાજ કે એને આત્માનું દર્શન થાય છે ને આત્માની અંદર પરમાત્માનું દર્શન થાય છે ને પોતે બ્રહ્મરૂપ થઈ જાય છે. મહારાજ આમ ક્યારે થાય? જ્યારે અંતરદૃષ્ટિ વર્તે ત્યારે. પણ ભક્તજનો, આત્માનું દર્શન થાય, પરમાત્માનું દર્શન પણ એને થાય છે, પણ એની લગન તો પરમાત્મા છે, બીજે ક્યાંય હોતી નથી. ઈ મહારાજ કે અતિ ઉત્તમ આત્મનિષ્ઠાનું પ્રમાણ છે અને પરિણામ છે. હવે મારે બીજું રૂપ બતાવે છે. અને પતિવ્રતાનું જે અંગ છે તે તો વ્રજની ગોપીઓના જેવું જોઈએ. વ્રજની ગોપીઓને પતિવ્રતાનું પ્રેમનું અંગ હતું. ભક્તો, પ્રેમની અંદર છે ને દુનિયા આખી પ્રેમ પ્રેમ હેત હેત તો કરે છે, પણ જગતની હેત કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય એ ખબર જ નથી. મહારાજ કે જેને પોતાના પ્રિયતમની સાથે પ્રીત લાગી હોય એ પોતાના પ્રિયતમનું વચન લેશ માત્ર લોપે નહીં ત્યારે સમજુ કા પ્રેમી છે. આપણને ભગવાનમાં હેત છે એમ આપણે કહેતા હોય, પણ મહારાજની આજ્ઞા જ્યાં સુધી લોપાય ત્યાં સુધી સમકક્ષ હેત થયું નથી. જ્યારે જેમ છે એમ હેત થાય ને ત્યારે કોઈ દી આજ્ઞા લોપાય નહીં. અને જ્યારે પરમાત્માના સ્વરૂપની અંદર હેત થાય, ભક્તો એક વાત બહુ સમજ્યો, જ્યારે હેત થાય ત્યારે એની સ્થિતિ કેવી થાય છે? તો કે ત્યારે એ નિર્ભય થઈ જાય છે. ભગવાનમાં જ્યારે હેત થાય ત્યારે વ્યક્તિ નિર્ભય થઈ જાય છે. અને જ્યાં સુધી હેત ન થાય ત્યાં સુધી ભય હોય. હેત અને પ્રીતમાં એક બહુ મોટું સુંદર લક્ષણ છે. શું છે? તો હેત અને પ્રેમ એમાં ભય ન હોય, હેત અને પ્રેમ એમાં સ્વાર્થ ન હોય. સ્વાર્થ અને ભય ટળી જાય એ હેતનું સાચું રૂપ છે. સ્વાર્થ અને ભય હોય ત્યાં સુધી હેત નથી પણ કામના હશે. ભગવાનના ભક્તો સમજે, કોઈમાં આપણને હેત જણાતો હોય અથવા તો કોઈને આપણામાં હેત જણાતો હોય અને એની સાથે હેત કરતા આપણને કાંઈ ડર લાગતો હોય અથવા તો કાંઈ એની પાસેથી લેવાની ઈચ્છા હોય ત્યાં સુધી હેત નથી કામના છે. હેતમાં કોઈ દી ભય ન હોય, હેતમાં કોઈ દી સ્વાર્થ ન હોય. ગોપીઓને ભગવાન કૃષ્ણમાં હેત હતું તો ગોપીઓ જ્યારે કૃષ્ણની પાછળ ગાંડી થઈને ત્યારે એના બધા સંબંધી કહેતા કે તમે આમ હાવ વર્તોમાં કેટલી કુંવારીઓ છો અને કેટલી પરણેલી છો, તે પરણેલી છો અને તમારો પતિ ઘેરે નહીં રાખે ને કુંવારીનું કોઈ મળશે નહીં, માટે જરાક ડાયું થઈને વર્તો. ત્યારે ગોપીઓ શું બોલી ખબર છે કે તમે અમને આવા ડારા ન દો, તમે અમને આવા ડારા ન દો, અમે આવા ડારાથી નહીં ડરીએ. સાંભળો, અમે તો જડે ચોક કહેશું કૃષ્ણ અમારો ધણી, કૃષ્ણ અમારો ધણી. જાઓ તમારે થાય કિલ્લો. લો, આ પ્રીતિનું લક્ષણ છે. ભગવાનમાં જ્યારે હેત થાય ને ત્યારે ભક્ત ડરે નહીં, એને ભય રહે નહીં. આપણને જો ને ઘણી ફેરી કીધા પછી ડર રહેશ, પૂજા કરવામાં ડર રહેશ, તિલક ચાંદલા મીઠી વધારે રહેશ, એનું કારણ શું? હે, વિચારજો. આ જ હશે ભય, હશે સમજ્યા? ભય છે, કોઈ મને શું કહેશે. અરે હું કહેવાના, જગતના જીવ તો એવું જ કહે ને, જગતના જીવને ભગવાનના ભગતને નાતો ન હોય. જગતથી જે ડરે એ કોઈ દાડો ભગવાનનું ભજન કરી શકે નહીં, કોઈ દી ભગત થાય નહીં. સ્વાર્થ હોય તો પણ ન થાય. સ્વાર્થ અને ભય બે જ્યારે ટળી જાય છે ત્યારે પરમાત્માનું જેમ છે એમ ભજન થાય છે, નિજ સાચું ભજન છે. સ્વાર્થ હોય પોતાને કે હું જો પૂજા પાઠ કરીશ તો મારો શેઠ જે છે ને એને ગમતું નથી અને મને પગાર સારો આપે છે, હું તિલક ચાંદલો કરીને જો જઈશ ને તો પછી એને મારા ઉપર રાજીપો ઉતરી જશે અને પછી એ મારા ઉપર રાજી છે એટલે દર મહિને 100 પાઉન્ડ કે 50 પાઉન્ડ મને વધારે આપે છે રાજીપાના. એ 100 પાઉન્ડ કે 50 પાઉન્ડ આપતો બંધ થઈ જાય છે એવો સ્વાર્થ હોય તો પણ તિલક ચાંદલો થાય નહીં. સ્વાર્થ અને ભય બે ટળી જાય ત્યારે મહારાજ કે આ બધી વસ્તુ શક્ય બને છે. મહારાજ કે ગોપીઓને પરમાત્માના સ્વરૂપમાં પ્રેમ હતો તો ગોપીઓ જે દિવસ થકી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કર્યો તે દિવસ થકી જેટલા સંસાર સંબંધી સુખ તે સર્વે ઝેર જેવા થઈ ગયા, એને બધું ખોટું થઈ ગયું. પ્રેમીને ભગવાન સિવાય બધું ખોટું થઈ જાય છે. તેમ જેને પતિવ્રતાના અંગની ભક્તિ હોય તે ગમે તો ઇન્દ્ર જેવો રૂપાળો પુરુષ હોય તથા દેવતા જેવો હોય તથા કોઈક રાજા હોય ને તેને જ્યારે દેખે ત્યારે જેમ સડેલ કૂતરાને દેખે અથવા વિષ્ટાને દેખે ત્યારે અતિશય ગ્લાની પામીને દ્રષ્ટિ પાછી ખેંચી લે છે, તેમ દ્રષ્ટિ પાછી ખેંચાઈ જાય તે ઉત્તમ પતિવ્રતાની રીત છે. તે માટે જેની એક ભગવાનની વિશે પતિભાવે કરીને વૃત્તિ જોડાણી છે તેનું બીજા કોઈ પુરુષને દેખીને મન રાજી થાય નહીં. મારે પતિવ્રતાનું અંગ બતાવ્યું. મહારાજ કહે જેમ પતિવ્રતા નારી હોય એ પોતાના પતિ સિવાય બીજું કાંઈ ઈચ્છતી નથી, એને એના પતિને બોલાવવો જ ગમે, એની સાથે વાત કરવી જ ગમે, એનો સ્પર્શ જ ગમે, એની હારે રહેવું જ ગમે, અન્ય જગતનો ગમે તેવો રૂપવાન ને ગુણવાન પુરુષ હોય તો પણ એને હડેલ કૂતર્યા જેવો દેખાય. એમ પતિવ્રતાનો અંગ જ્યારે ભક્તને આવે ત્યારે એને પોતાના ઈષ્ટદેવની વાત જ કરવી ગમે, એને પોતાના ઈષ્ટદેવની જ કથા કરવી ગમે, એના જ દર્શન કરવા ગમે, એના જ ગુણ ગાવા ગમે, એવું હે તેવી પ્રીતિ એને બીજી જગ્યાએ લેશ માત્ર રહે નહીં, એ પતિવ્રતાના અંગવાળો ભગત કહેવાય. લો, તો આ જીવનું કાંઈ નક્કી નહીં. આ મંદિરમાં બેઠા બેઠા કીર્તન બોલે ને તોય માથા ડોલાવે અને ક્યાંક ગરબા ગાવા પાસે પહોંચી જાય અને ન્યાય એટલો કિલોલ કરીને ગાતો હોય, એ કાંઈ ભગત ન કહેવાય. સમજાય? ભગવાન શ્રીહરિનો આશ્રિત હોય એના કીર્તન ગાતા એ મોજ માણે અને ગરબા ગાતા એ મોજ માણે, એને કઈ ભગત કહેવાય? કોજી ભગવાન શ્રીહરિની કથા વાર્તા સાંભળવામાં એટલી જ મોજ આવતી હોય અને બીજું ત્રીજું સાંભળવામાં એટલી જ મોજ જો આવે તો એ ખરો ભગત કહેવાય. અને એને પોતાના ઈષ્ટદેવનું જ બધું જ ગમે, એની આજ્ઞા કંઈ બીજાનું કરે પણ એને ગમે તો પોતાના ઈષ્ટદેવનું જ ગમે, એ ખરો ભગત કહેવાય. અને ત્રીજું જેને દાસ ભાવે કરીને ભક્તિનું અંગ છે તેને પણ પોતાના જે ઈષ્ટદેવ છે તેનું દર્શન ગમે. દાસને પણ એવું જ હોય, પતિવ્રતાના અંગ જેવું જ હોય, એને પોતાના ઈષ્ટદેવનું દર્શન ગમે અને તેની જ વાર્તા સાંભળવી ગમે ને પોતાના ઈષ્ટદેવનો સ્વભાવ ગમે અને તેની જ પાસે રહેવું ગમે, એવો પીતિવાનો હોય તો પણ પોતાના ઈષ્ટદેવની સેવા સારું ને રાજીપા સારું, રાત દિવસ એમ ઈચ્છા કરે જે મને મારા ઈષ્ટદેવ કાંઈક આજ્ઞા કરે તો હું અતિશય હર્ષે કરીને કરું, પછી પોતાના ઈષ્ટદેવ છે તે આજ્ઞા કરે તો છેટે જઈને રહે તો પણ રાજી થકો રહે, પણ કોઈ રીતે અંતકરણમાં ખેદ પામે નહીં અને આ જ્ઞાનને વિશે જ પરમ આનંદ માને છે અને આજ્ઞાને વિશે જ પરમ આનંદ માને એ દાસત્વ ભક્તિની ઉત્તમ દિશા છે. પોતાના ઈષ્ટદેવનું જ બધું ગમતું હોય, એને રહેવું ગમે, એની વાત સાંભળવી ગમે, એનો સ્પર્શ ગમે, બધું એનું ગમતું હોય, તેમ છતાં દાસની અંદર એક વિશેષતા બતાવી. પ્રેમી કરતા દાસની અંદર એક વિશેષતા બતાવી. પ્રેમીને એનો વિયોગ થાય ને ત્યારે સહન ન કરી શકે, જ્યારે દાસને મનમાં એમ હોય કે મને કોઈ આજ્ઞા કરે અને આજ્ઞા કરે એ પ્રમાણે હું કરું, મને રાજીપો પ્રાપ્ત થાય, એવું દાસને બહુ જ વર્તન, ઈ જ દાસ કહેવાય. કહે એમ જ કરે, મરજી પ્રમાણે કરે, નતર કે હું તમારો દાસ, પણ કાંઈક કામ સીધે ને તો કે તો હું તમારો બાપ, કાંઈ ન સીધો ત્યાં હું દાસ. એમ સ્વામી વાત તમે લખ્યું, સ્વામી કહે એક જણાએ એક સંન્યાસી મહાત્મ્યની શિષ્યને કીધું કે બેટા ઊભો થાય, પહેલાં એવું કીધું કે બેટા જરાક ઊભો જઈને બહાર, દૃષ્ટાંત ભૂલી ગયો, ઊભો થઈને જરાક આ દીવો ઓલવી નાખતો એમ પહેલાં કીધું. તો શું કીધું ખબર, ગુરુદેવ આંખ વીંચી લ્યો એટલે દીવો ઓલવાઈ જાય, હાકે માથન મળેલો નહીં, આંખ વીંચી દો એટલે દીવો ઓલવાઈ જાહે. પછી બીજી આજ્ઞા શું કરી? હા એ તો છેલ્લી આજ્ઞા છે. હા પછી બીજી આજ્ઞા કરી કે જરાક બહાર જોતા હોય તો વરસાદ આવે છે કે નહીં, તો કે ગુરુદેવ આ બિલ્લી બહારથી આવી છે કે એના ઉપર જરાક હાથ ફેરવી લો, ભીની વખત સમજવું વરસાદ આવે છે અને કોરી વખત સમજવું નથી આવતો. કે બે આજ્ઞા કરી પછી ત્રીજું કીધું, બે ન કર્યું એટલે કે બેટા આ બે ન કરે તો કાંઈ નહીં, બાવણું તો બંધ કરતો આવે, તો કે બે મેં તમારી આજ્ઞા પાડી, એક તમે પાડો, જાઓ બંધ કરી આવો. કે આને કાંઈ દાસ કહેવાય. અને દાસનું લક્ષણ પોતાના સ્વામી જેમ કહે એમ કરવા માટે તત્પર હોય, દાસનું લક્ષણ. અને તમારો ભુજનો ઇતિહાસ સર્જાણો કહો દાસના લક્ષણનો. સુંદરી સુતાર જ્યારે સરદારને પાદે નીકળ્યા ને ખબર હતી કે મહારાજ અહીંયા છે, મહારાજને દર્શન કરવા ગયા, દંડોડ કર્યા, મહારાજ કે કોણ? તો કે મહારાજ આપનો દાસ. મહારાજ કે દાસનું શું લક્ષણ? તો કે સ્વામી કહે એમ કરું તે. મહારાજ કે સાધુ થા. અને તરત સાધુ થયા. કહો મહારાજ કે જાઓ મુક્તાનંદ સ્વામી પાસે નામ પાડશે. સ્વામી પાસે ગયા, સ્વામી જોયા, અરે તમે સાધુ થઈ ગયા, કોણે કર્યા? તો કે મહારાજે કર્યા, તમારી પાસે નામ પાડવા માટે મોકલ્યા. તો હાલો મહારાજ પાસે આવું. મહારાજ પાસે આવ્યા, મહારાજ કે કેમ સ્વામી, સારું થયું ને, ઠીક થયું ને? સ્વામી કે મહારાજ તમે કરો બધું ઠીક જ હોય ને, કે પણ ગુજરાતમાં ને કાઠિયાવાડમાં ધોકા મળતા હતા અને ગાળ્યો મળતી હતી, પણ આ રાજાને દેવાન હતા ને તે ન્યાય ખીચડું મળતું હતું, તો હવે ન્યાય ધોકા પડશે. મહારાજ કે તો બહુ ખોટું થયું, ફરી વાર બોલાવો સુંદરજીને. ફરી વાર બોલાવ્યા, દંડવડે કર્યા. મહારાજ કે કોણ? તો કે મહારાજ આપનો દાસ. મહારાજ કે દાસનું શું લક્ષણ? તો કે સ્વામી કહે તેમ કરું તે. મહારાજ કહે ફરી વાર ગ્રસ્થ થઈ જાઓ, જાઓ. આ દાસનું લક્ષણ છે, પોતાના ઈષ્ટદેવની મરજી પ્રમાણે જ રહે એ દાસનું લક્ષણ છે. પોતાના ઈષ્ટદેવ જે આજ્ઞા કરે તે રાજીપે પાળે, પણ કોઈ રીતે અંતસ્કરણની અંદર ખેદ પામે નહીં અને આ જ્ઞાનને વિશે પરમ આનંદ માને એ દાસત્વ ભક્તિની ઉત્તમ દિશા છે. એવા દાસત્વ ભક્તિવાળા તો આ જ ગોપાળાનંદ સ્વામી છે અને બીજા મુક્તાનંદ સ્વામી છે. અને એ ત્રણેય અંગવાળો જે ભગવાનનો ભક્ત તેમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ પક્ષ છે. અહીં મહારાજ કે ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બે દાસત્વના અંગવાળા છે. સ્વામીની અંદર બીજા અંગો નહીં હોય, નહીં હોય એટલે મહારાજ કીધું છે. પણ મહારાજે મોટેરાના નામ લીધા ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના, એ તો કેવળ સમજાવવા માટે લીધા. શું સમજાવવા? કે આવા મહાન મુક્તો હતા. કેવા હતા? ગોપાળાનંદ સ્વામી મહારાજ કે સ્વામી તમારામાં કેટલી સામર્થ્ય? મારે કે મારે રેવાજન સ્વભાવ ન કહેવાય કે કોઈને પથ નહીં પડે. મહારાજ કે ના કહો સ્વામી. બહુ જ્યારે મહારાજે કીધું ને ત્યારે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ તમે કહો છો એટલે કહું છું, આપના ભજનથી, આપની નિષ્ઠાથી, આપનામાં જે મને હેત છે એનાથી મારામાં એટલી સામર્થ્ય આવી છે, આ તો આપ કૃપા કરી અનંત જીવને પોતાનું દર્શન આપવા માટે આ બ્રહ્માંડમાં પધાર્યા, પણ કદાચ આપે ધક્કો ન ખાધો હોત, મને એકલાને મોકલ્યો હોત તો અત્યારે જે કાર્ય આપે કર્યું છે બધું પૂરું કરીને પાછો ધામમાં આવત. આટલા સમર્થ મહારાજ ગોપાળાન સ્વામી મુક્તાનંદ સ્વામી એટલા માટે નામ લીધું. મહારાજ મુક્તાનંદ સ્વામી કે સ્વામી તમારી સામર્થ્ય, મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ દુનિયાનો પાપીમ પાપી કોઈ જીવ હોય, પાપીમ પાપી અધમ કરોડો જન્મે ધામમાં ન જાય એવો હોય એનું કાંડું પકડીને જો ઘા કરો તો આને દેહ નક્ષધામમાં પકડ દો. મહારાજ બે સંતોને દાસત્વ અંગમાં નામ લખ્યાનું કારણ એ છે. મહારાજ આપણને સમજાવવા માગે છે કે ભક્તો તમે વિચારજો, આવા મહાસમર્થ હોવા છતાંય પણ અમારા દાસ બનીને રહ્યા, એમ અમારા દાસ બનીને આવા સમર્થ હતા તોય તો તમારી તો વાત શું કરવી, તમે તો રહેજો. બાકી મહારાજના સમકાલીન સમયમાં તો ત્રણેય અંગી યુક્ત હજારો લાખો સંતો ભક્તો હતા, હજારો લાખો. પણ બીજા નામ લીધો ને તેમ કે કઈ ખબર નહોતી પડતી દાસ બનીને રહે ને, એમ આપણી પછી બુદ્ધિ બહુ ને, સામાન્ય નામ લે થઈ કે આપણે એ તો દાસ જ બને ને બીજું કરે હું, પણ બધું જ કરી શકે એમ હોવા છતાંય પણ મહારાજ કે બે સંતો દાસ બનીને વર્તે છે. એનો મતલબ એમ થયો કે મહારાજ આપણને સમજાવે છે તમે આવા સમર્થ હતા તો દાસ બનતા તમે બનજો, બાકી તો હજારો લાખોની સંખ્યામાં સંતો ભક્તો ત્રણેય અંગે યુક્ત હતા. નહીતર આપણને સંકલ્પ થાય સ્વામીની અંદર બે અંગ તો કાચા રહી ગયા, આમ શું વિચારીએ આપણે, પતિવ્રતાનો અંગ અને આત્મનિષ્ઠાનો અંગ, એ બે તો ગોપાળાનંદ સ્વામીની અંદર પણ કાચા રહી ગયા, મુક્તાનંદ સ્વામીના પણ કાચા રહી ગયા. આપણે આવા અર્થ કરીએ કો બેઠા બેઠા, એટલે મહારાજ અદભુત વાત લખી. આવા દાસતો ભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી અને બીજા મુક્તાનંદ સ્વામી છે, અને ત્રણ અંગવાળા જે ભગવાનના ભક્ત તેમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ પક્ષ છે. મહારાજ કે એમાં ભેદ હોય, અને એથી જે બહાર રહ્યા તે તો કેવળ પામરી કહેવાય. આ ત્રણમાંથી એક અંગ નથી આવ્યું, આત્માને પોતાનું રૂપ માનતો નથી, પરમાત્મા હૃદયમાં ધારતો નથી, પરમાત્માને હારે હેત કરતો નથી, ભગવાન કેમ કરતો નથી. ત્રણ વસ્તુ છે, ત્રણમાંથી એકી વસ્તુ જેની અંદર નથી, ઓછા હોત તોય મહારાજ કે, પણ સંપૂર્ણ નથી એ તો મહારાજ કે પામર છે. માટે ત્રણમાંથી એક અંગ પરિપૂર્ણ થાય ને તે કેળે દેહ મૂકે તે તો ઠીક છે, અને એ ત્રણમાંથી એકી અંગ જેને પરિપક્વ ન થયું હોય ને તેને જે મરવું તે ઠીક નથી. શું કામ ઠીક નથી? આ ત્રણ અંગ વિના સંપૂર્ણ જીવ ચોખ્ખો થાય નહીં, અને ચોખ્ખો થઈને મરી જાય તો જાય ક્યાં? ભગવાન સુધી પોગે નહીં, બીજી હલવાઈ જાય. એટલે મહારાજ કે ઠીક નથી. અંતે તો પાંચ દાડા વધુ જીવે ને પોતાની અણસમજણને ટાળીને ને એ ત્રણ અંગમાંથી કોઈક એક અંગને દ્રઢ કરીને મરે એ જ ઠીક છે. મહારાજ કે ભલે પાંચ દાડા વધારે જીવે, એનો મહારાજનો કહેવાનો મતલબ કે તમે જીવો ત્યાં સુધીમાં દેહ પડે તે પહેલાં તમે આ કામ સિદ્ધ કરી નાખજો, અને જો નહીં સિદ્ધ કરો તો તમારે અધૂરું રહી જશે. મહારાજ કે પછી દેહ ઓછો રહે કે વધારે એને યારે મતલબ નથી. મહારાજનો કહેવાનો મતલબ કે મારો જ્યારે ભક્ત થાય ને ત્યારે મને પામવા માટે ઉતાવળો થતો હોય, પણ મહારાજ કે ઉતાવળો થઈને દેહ નહીં છોડી દેતો, રખેને કચાશ રહી જાય તો. માટે પરિપૂર્ણતા થાય, એકાદ અંગ દ્રઢ થાય પછી દેહ મૂકજે, કારણ કે સ્વતંત્ર શક્તિવાળા હોય ભગવાનના સંત અને ભક્ત ખરેખર તો મૂકી દે દે ને લો. પણ મહારાજ કે દેહ મૂકી દે પણ એકાદી કચાશ રહી ગઈ તો, માટે કચાશ જે દાડે ટળે તે દાડે દેહ મૂકવો. અને વળી આ જીવનો તો એવો સ્વભાવ દેખાય છે જે જ્યારે ગૃહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે, અને જ્યારે ત્યાગ કરે છે ત્યારે પાછા સંસાર સંબંધી સુખના ગાઢ થયા કરે, એવી રીતે જીવનો અવળો સ્વભાવ જણાય છે. માટે જે ભગવાનનો દઢ આશ્રિત હોય તેને તો એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને ને પોતાના મનનું ગમતું સર્વે મૂકીને ભગવાનને ભજવા, અને ભગવાન વિના બીજી સર્વે વાસનાને ટાળીને મરવું તે જ ઠીક છે. મારે કે જીવનો તો અવળો સ્વભાવ, ત્યાગ આશ્રમ આવે ત્યારે ગ્રસ્થાશ્રમ યાદ કરે, ન્યા હોય ત્યારે આને યાદ કરે. અમારે બે વર્ષ પહેલા એક મુમુક્ષ આવ્યો હતો, બે ચાર દિવસ થયા ને તે આમ ઢીલો થઈને બેસી ગયો. એમ પૂછ્યું કેમ ઢીલા થઈને બેઠા છે? મને કહે સ્વામી અહીંયા મને બધા યાદ બહુ આવે છે, કે મારી બાન, મારા બાપુજી, ભગરી ભેંસ ને એને એક નાનો પાડો છીએ, ખેતરે મેં પોપૈયા વાવ્યા છે કે ઈન, એ બધું યાદ બહુ આવે છે. તો સ્વામી મારે શું કરવું? કે મેં કીધું ઘેરે નહોતું યાદ આવતું, એ કે ઘેરે હતો ને ત્યારે તેમ બધા યાદ આવતા કે. ત્યારે મંદિરે યાદ આવતું હતું, સંતો યાદ આવતા હતા, અને અહીં કથા વાર્તા કરી એ બધું યાદ આવતું હતું. મેં કીધું તો એક કામ કર, તું ઘેરે વયો જા, તારા માટે એ ફાયદારૂપ છે. ઘેરે બેઠો બેઠો સાધુને સંભાળે એ હારો કે ત્યાગાશ્રમ બેઠો બેઠો ઘર સંભાળી હારો? કહો. એટલે મેં કીધું તું એક કામ કર, ઘેરે વયો જા, તારો મોક્ષ એમ થાય. કારણ કે તને ઘેરે બેઠા બેઠા આ બધા સાંભળશે ને તો તારું કલ્યાણ થાય, પણ અહીંયા બેઠા બેઠા તને ઘર જો સાંભળશે તો મોક્ષ બગડી જાય. મારે કે જીવનો એવો તુચ્છ સ્વભાવ છે, કહો. માટે તુચ્છ મતીને મહારાજ કે ટાળવી અને વાસના થકી મુક્ત થવું. અને જેને ભગવાનમાં અતિશય પ્રીતિ ન હોય તેનો તો આત્મનિષ્ઠા જ વિચારે કરીને દ્રઢ કરવી. કેમ, જે ભગવાનના ભક્ત હોય તેને કાં તો આત્મનિષ્ઠા દ્રઢ જોઈએ અને કાં તો ભગવાનની અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ. મહારાજ કે જેને અતિશય પ્રીતિ ન થાય એને પછી હું આત્મા છું, આત્મા છું એવું સતત મનન કરી અને ભગવાનને સંભાળી રાખવા. અને બે અંગમાંથી જેને એક અંગની અતિશય દ્રઢતા ન હોય તેને તો જે આ સત્સંગના નિયમ છે તેમાં દ્રઢપણે કરીને રહેવું. મારીને દયા તો જુઓ, મારે કે ખૂબ હેત કરવું. હેત ન થાય તો આત્મનિષ્ઠા દ્રઢ કરવી. એટલું ન થાય ને તો પછી જે નિયમ કીધું એ પાળજો, આટલું કરશો ને તો ધામમાં તેડી જાઓ. તો સત્સંગી રહેવાય, નહીં તો સત્સંગ થકી બહાર પડી જવાય. અને ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી. ચોખ્ખી વાત બતાવી મહારાજ કે મારા શરીરને કોઈ તાકાત નથી દુઃખ દઈ શકે. એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાના અર્થે દુઃખને પ્રેરે છે. અને પછી જેમ કોઈ પુરુષ પડદામાં રહીને જોઈએ તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે. પણ કાળ કર્મ માયાનો શો ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે? એ તો ભગવાનની ઈચ્છા છે એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તે મગ્ન રહે છે. ભગવાન ખુદ થોડુંક સંકટ આપે ને પછી જોઈએ રાખે હવે શું કરેશ, કાળો દોરો કરવા જાયશ કે કેમ કરેશ, બીજે ત્રીજે પગી જાયશ, બીજે નાળિયેર વધવા પગી જાયશ, બીજો કોઈને માનતા માનેશ, મારે જોઈએ રાખે. પણ ખરેખરો ભક્ત એ તો નક્કી કરી રાખે મરું તોય પણ તમારા વચનમાં અને તમારી નિષ્ઠામાં, અને જીવું તોય તમારા વચનમાં તમારી નિષ્ઠામાં. એવો જે ભક્ત છે ને જોઈને મહારાજ પછી બહુ એના ઉપર રાજી થઈ જાય છે. એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ ત્રણ જે અંગ તમે કહ્યા તે વાત તો અતિ ઝીણી છે ને કઠણ છે, તે કોઈકના સમજ્યામાં આવે ને કોઈકના જ વર્ત્યામાં આવે. આપણે માટે પૂછ્યું આ, તે દાડે માટે નહોતું પૂછ્યું, તે દાડે તો મહદઅંશે આવા જતા બધાય. પણ સર્વેને ન આવે અને આ સત્સંગમાં તો લક્ષ્યાવિધિ મનુષ્ય છે તે સર્વેને તો આ વાર્તા સમજવી કઠણ છે, માટે તે કેમ કરે ત્યારે તેનું રૂડું થાય? પછી જ મહારાજ બોલ્યા છે, તે તો એ ત્રણ અંગવાળા માહિલો જે હરિભક્ત હોય તેનો દાસાનું દાસ થઈને તેની આજ્ઞામાં રહે તો તે કાંઈ ન સમજતો હોય તો પણ એ છતે દેહ જ ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે. પોતાની એવી દ્રઢતા ત્રણ અંગમાં થકી ન થઈ હોય તો જેને એવી દ્રઢતા હોય, પોતાને આત્મા રૂપ માની પરમાત્માને અખંડ ધારતા હોય એવા સાધુ હોય, અથવા તો ભગવાનની સાથે ખૂબ ભેદ હોય એવા સંત હોય કે ભક્ત હોય, અથવા તો દાસત્વ ભાવથી પરમાત્માની નાની મોટી સંપૂર્ણ આજ્ઞા પાળતા હોય એવા સંત હોય ભક્ત હોય, મહારાજ કે એની નેજા નીચે દાસ થઈને રહે તો પણ એ મુમુક્ષનું કલ્યાણ થઈ જાય છે. તમારા મનમાં સંકલ્પ થાય કે સ્વામી એવા હરિભગત મળી જાય કદાચ, તો શું એની ભેગું રહેવા જતું રહેવું? અથવા તો સાધુ મળે તો અમારો સંસાર છોડી દેવો? એમ નહીં. મારે સરસ વાત બતાવી, એની આજ્ઞામાં રહે, પછી એને જે વચન કીધા તું આમ કરીએ તો આમ કરીએ, એ પ્રમાણે ભજન કરી રાખે તોય પણ મહારાજ કે એનો નિશ્ચય મોક્ષ થાય છે ને કૃતાર્થ થઈ રહ્યો છે. અને આ સંસારની વિશે ભગવાનને ભગવાનના ભક્તનો તો મહિમા અતિશય મોટો છે, તે ગમે તેવો પામર ને પતિ જીવ હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તને આશ્રિત થાય તો તે જીવ કૃતાર્થ થઈ જાય છે, એટલો મોટો આ પ્રગટનો મહિમા છે. મહારાજ કહે કે એનો આશરો કરે અને એ કહે એમ કરે તો એ કૃતાર્થ થઈ જાય છે, એવો ભગવાન ને ભગવાનના ભક્તનો મહિમા છે. માટે જેને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થઈ તેને તો નિધડક રહેવું. ફરી વાર સેવાને લાવ્યા મહારાજ, ભગવાનને ભગવાનના સંત કે ભક્તની સેવા પ્રાપ્ત થઈ માને એ રાજી થાય એવી જેની ક્રિયા થઈ ગઈ છે જીવનમાં એ નિધડક રહેવું. અને આ ત્રણ અંગની જે અમે વાર્તા કરી છે તે બહુધા તો આ મુક્તાનંદ સ્વામી સારું કરી છે, અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું યત છે ને એમને શરીરે મંદવાડ છે, તે રખે કોઈ વાતની સમજણમાં ખામી રહી જાય નહીં એમ જાણીને આ વાર્તા કરી છે. પછી મુક્તાનંદ સ્વામી કહ્યું છે, હે મહારાજ, મેં પણ જાણ્યું છે, હું સારું જ આ વાર્તા કરી છે. મહારાજ ઘા કર્યો મુક્તાનંદ સ્વામી ઉપર કે આ મુક્તાનંદ સ્વામી હાટું વાત કરી, તે સ્વામીને ખામી રહી જાય એમ છે. પણ ભક્તો અમુક વાત એવી હોય, અમારા 30-40 સંતો હોય ને કથા વાર્તા કરતા, અને એમાં એવા અળગ અંગવાળા હોય, એને તમે તોડી નાખો ને ગમે એમ કહો તો એ હાથ પાડે બરાબર છે. એનું નામ લઈને તો વાંધો ન આવે ને કોઈક બીજો બરોડો પ્રકૃતિવાળો હોય ને એનું કહો ને તને ખોટું લાગી જાય, 15 દિવસે હરખું ન આવે. મુક્તાનંદ સ્વામીનો અંગ કેવું, સ્વામી વાતમાં લખ્યું કે મહારાજ જ્યારે મુક્તાનંદ સ્વામીને વઢે ત્યારે થાળ ન આપે, અને બીજા કોઈ સાધુ કોઈ હરિભક્તને વિધાય તો મહારાજ પછી એને પાસે બોલાવીને થાળ આપે, પ્રસાદીનો હુકમ આપે. તો ચોખવટ કરી કે વિદ્યાપી જો થાળ ન આપે પ્રસાદીનો અને બોલાવે નહીં પ્રેમથી તો ઓલો ગર્ભેતો થઈ જાય, અને મુક્તાનંદ સ્વામીને થાળ ન આપે તો એને કાંઈ થાય નહીં. એટલે મહારાજ કે આ તો મુક્તાનંદ સ્વામી માટે કીધી છે, પણ મુક્તાનંદ સ્વામીને હકીકત કાંઈ લેવા દેવા નથી, પણ આપણા માટે જ વાત કરી છે. અથવા તો એ સભાની અંદર સાધન દિશાવાળા બેઠા છે જેની અંદર કચાશ છે એને સમજાવવા હાટુ મહારાજે આ વચનામૃતમાં વાત કરી. ઇતિ વચનામૃતમ મધ્ય પ્રકરણનું 62મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવ હર માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારા નીલકંઠમ ભજે સહજાનંદ. 62 વચનામાં સમજ્યાતા મધ્યના, અત્યારે 63 થી પ્રારંભ કરશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881 ના માક્ષરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારણ વિશે બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હતા ને પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, દ્રષ્ટા અને દ્રશ્યના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટાને દ્રશ્યને જુદા જુદા રાખે છે, એમાં જીવનું જાણપણું કયું જાણવું અને ઇન્દ્રિય અંતસ્કરણનું જાણપણું કયું જાણવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમને તો એમ જણાય છે જે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે અને તેના 4 ક્રિયા કરીને 4 વિભાગ જણાય છે, અંતે અંતઃકરણમાં અને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. તે ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે, અને જેનો જે અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં, અને જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્મપણે રહેવું પણ ઇન્દ્રિય અંતઃકરણ ભેળું ભળવું નહીં, એવી રીતે સત્તારૂપ રહેતા થકા એનો જીવ બળને પામે છે ને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે ભગવાન ને ભગવાનના જે સંત તેની વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિયુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. અને વળી અમે અમારા અંતરની વાર્તા કહીએ છીએ, જ્યારે અમે 69ની સાલમાં માંદા થયા હતા ત્યારે કૈલાસ ને વૈકુંઠ દેખ્યામાં આવ્યા ને નંદીશ્વરની અસવારી ને ગરુડની અસવારી પણ અમે કરી એમ અમારે દીઠામાં આવ્યું, પણ તે સામર્થ્યમાં અમને કાંઈ સારું લાગ્યું નહીં.
પછી તો અમે કેવળ સત્તારૂપે રહેવા માંડ્યું ત્યારે સર્વે ઉપાધિની શાંતિ થઈ. પછી તેમાં પણ અમને એમ વિચાર થયો જે સત્તારૂપે રહેવું, તેથી પણ ભગવાનને ભગવાનના ભક્ત વેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. માટે અમને એમ બીક લાગી જે રખે સત્તારૂપ રહીએ ને પાછો દેહ ન ધરાય, માટે દેહ ધરીને ભગવાનને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે એ જ અતિશય શ્રેષ્ઠ સાધન છે. અને જ્યારે જીવનને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની આધિ ને વ્યાધિ પ્રગટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે. એવો ભગવાનનો અને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે. અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે, એને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. અને જેમ પોતાના દેહના કુટુંબી હોય છે ને તેને તેના હિતને અર્થે આપણે વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી, તેમ ભગવાનના ભક્ત સંગાથે વર્ત્યું જોઈએ. અને જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. અને આ સંસારમાં પંચમહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરાબર કોઈ પાપ નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા. વચનામૃત છે મધ્યનું 63મું. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ, દ્રષ્ટાને દ્રશ્યના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટાને દ્રશ્યને જુદા જુદા રાખે છે, એમાં જીવનું જાણપણું કયું જાણવું અને ઇન્દ્રિય અંતસ્કરણનું જાણપણું કયું જાણવું? કે મહારાજ, દ્રષ્ટાને દ્રશ્ય એની વચ્ચે વિચાર રહે છે. દ્રષ્ટા એટલે આત્મા જીવ, દ્રશ્ય એટલે આ શરીર, એ બેની વચ્ચે કોઈક વિચાર રહે છે કે જે જીવ અને શરીર દે બેને એક થવા દેતા નથી. એમાં ઇન્દ્રિયો કેટલી કારણભૂત છે અને એમાં જીવ આત્મા કેટલો કારણભૂત છે? માને એમાં આત્મા પોતાની સામર્થ્ય કેટલી વાવરે છે એનું ધાર્યું કેટલું કરે છે અને ઇન્દ્રિયો એનું ધાર્યું કેટલું કરે છે, આવો પ્રશ્ન છે. પછી શ્રી મહારાજ બોલ્યા જે અમને તો એમ જણાય છે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે. મહારાજ કે અમને તેમ લાગે છે કે જેના જીવમાં ઘણું જ બળ આવ્યું હોય એને અંતઃકરણની વૃત્તિ જીવની જ વૃત્તિ છે. માટે માને કે મહારાજ એમ કહે છે કે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય એનું અંતસ્કરણ જે કાંઈ સંકલ્પ વિકલ્પ કરે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે કાંઈ કાર્યો કરે, મહારાજ કે જીવની વિરુદ્ધમાં જઈને કરે જ નહીં. માને મન સંકલ્પ વિકલ્પ કરે, બુદ્ધિ નિશ્ચય કરે, ચિત્ત ચિંતન કરે, અહંકાર અહંભાવને ધારે, એ જે કાંઈ ક્રિયા બને છે એ જીવની ઈચ્છા અનુસાર જ બને છે. જીવની વિરુદ્ધમાં જાય, મન સંકલ્પ નથી કરી શકતું, બુદ્ધિ નિશ્ચય નથી કરી શકતી, ચિત્ત ચિંતન નથી કરી શકતું, અહંકાર અહંભાવ નથી ધારી શકતું. પણ કોને માટે? તો કે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય. અને જેનો જીવ બળને ન પામ્યો હોય એને તો ઇન્દ્રિય અંતસ્કરણ મારીને ભૂકા કાઢી નાખે, લોટ જેવો કરી નાખે. અને એને માટે તો અંતસ્કરણની જે વૃત્તિ છે એ ઇન્દ્રિયોની જ વૃત્તિ છે. માને ઇન્દ્રિયો અનુસાર જ તમામ અંતસ્કરણ ક્રિયા કરે છે, પણ ખરેખરો જેનો જીવ બળને પામ્યો છે મહારાજ કે એને તો જીવની ઈચ્છા અનુસાર જ મન બુદ્ધિ ચિત્ત અહંકાર વર્તે છે. અને તેના ચાર ક્રિયા કરીને ચાર વિભાગ જણાય છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચારના ચાર વિભાગ છે. મન સંકલ્પ કરે છે, બુદ્ધિ નિશ્ચય કરે છે, ચિત્ત ચિંતન કરે છે, અહંકાર અહંભાવ ધારે છે. અંતે અંતઃકરણમાં અને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. જેનો જીવ બળને પામ્યો છે મહારાજ કે ઇન્દ્રિયો અંતઃકરણ જે જે ક્રિયા કરે છે એ જીવ જેમ ઈચ્છે એ અનુસાર જ કરે છે. તે ઇન્દ્રિય અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે, ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે. જેનો જીવ બળને પામ્યો હોય એને કેવું વર્તે મહારાજ કે જ્યાં ઘટિત હોય ત્યાં જ ઇન્દ્રિય અંતઃકરણ ચાલવા દે. માને આંખને જે વસ્તુ જોડાવી ઘટે એટલું જ જોડાવે, કાન પાસે જે સાંભળવા યોગ્ય હોય એટલું સાંભળવા દે, જીહવા પાસે બોલવા યોગ્ય જ બોલવા દે અને ગ્રહણ કરવા યોગ્ય જ રસને લેવા દે. જીવથી વિરુદ્ધમાં જઈને કોઈ કાર્ય કરી શકે નહીં. અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં. કેટલી બધી વાત મહારાજ બતાવી કે જેનો જીવ બળને પામી ગયો હોય મહારાજ કહે એને જાગ્રતમાં તો ઇન્દ્રિય અંતસ્કરણ જીવને આધીન બની વૃત્તિ રાખે છે, એની ક્રિયા કરે છે. આટલું જ નહીં, સ્વપ્નમાં પણ ઇન્દ્રિય અંતસ્કરણ એ જીવની વિરુદ્ધમાં જઈ અયોગ્ય સ્વપ્ન લાવી નથી શકતા. સ્વપ્નમાં પણ મહારાજ કહે જીવની અનુસાર જ, જીવ જેના વતે સુખી છે, જીવ સત્યતાથી સુખી છે, માયિક પદાર્થથી સુખી નથી. માટે એનું સ્વપ્ન પણ સત્ય હોય, માને સારું જ હોય, ખરાબ સ્વપ્ન પણ આવતું નથી. અને જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખના મતને અનુસરીને એક દ્રષ્ટિ આવો જે પોતાનો આત્મા તે આત્મપણે રહેવું. હવે મહારાજને કોઈ પ્રશ્ન પૂછે તે પહેલા મહારાજે જ વાતની શરૂઆત કરી દીધી. કોઈ પ્રશ્ન કરે કે મહારાજ તમે તો જેનો જે વતી છે બળને પામ્યો હોય, અંતસ્કરણનો જે વિચાર એ જીવનો જ હોય અને જેને ભૂંડું સ્વપ્ન ન આવતું એની વાત તો તમે કરી બરાબર છે મહારાજ, કે જીવ જેમ કહે એમ જ ઇન્દ્રિય અંતસ્કરણ કરે, પણ જેનો જીવ બળને ન પામ્યો એણે શું કરવું, એણે કેમ વર્તવું, એમ કોઈક પ્રશ્ન પૂછે તે પહેલા મહારાજે જ પોતાની વાતમાં વળાંક લઈને કહી દીધું, મહારાજ કે જેનો જીવ અતિશય બળને ન પામ્યો હોય તેને તો મહારાજ કે સાંખના મતને અનુસરીને એક દ્રષ્ટિ આવ્યો જે પોતાનો આત્મા તે આત્મપણે રહેવું. સાંખનો વિચાર મહારાજ બતાવ્યો. સાંખનો વિચાર કેવો છે ખબર છે કે આ દુનિયામાં ઇન્દ્રિય અંતસ્કરણ દ્વારા જે કાંઈ અનુભવ કરાય છે, જે કાંઈ પદાર્થનો અનુભવ કરી શકાય છે ઇન્દ્રિય અંતસ્કરણ દ્વારા, એ તમામ પદાર્થ ખોટું છે. આવો સાંખનો મત છે. આંખે કરીને જે કાંઈ દેખાય એ બધું ખોટું છે, દ્રશ્ય માત્ર ખોટું છે. કાને કરીને જે કાંઈ સંભળાય શબ્દ માત્ર ખોટો છે. એમ ઇન્દ્રિય અંતસ્કરણનો મત, એ દ્વારા જે કાંઈ ગ્રહણ કરાય છે એ બધું જ ખોટું છે, એમ કોણ કહે છે? સાંખ મત કહે છે. મહારાજ કે જેનો જીવ બળને ન પામ્યો હોય અને બળ નથી પામ્યો એને અવલંબન કરી ઇન્દ્રિય અંતસ્કરણ વિષય બાજુ ખેંચાશે, ત્યારે મહારાજ કે તરત સાંખનો વિચાર કરવો. શું વિચાર કરવો? કે આમાં શું મોહ પામું, આ બધું જ ખોટું છે, તો આમાં કોઈ વસ્તુ સાચી નથી, અને જે વસ્તુ સાચી નથી એ સાચું સુખ પણ આપી ન શકે, માટે આ બધા તો મને દુઃખ આપશે. આમ વિચાર કરે મહારાજ કે તો પણ જેમ જેનો જીવ બળને પામ્યો હોય અને એની ઇન્દ્રિય અંતસ્કરણ સહજ પ્રમાણે વિષયમાં ન જાય, એમ આના ઇન્દ્રિય અંતસ્કરણ મહારાજ કે વિચાર કરી અને વિષયમાં જશે નહીં. પણ ઇન્દ્રિય અંતઃકરણ ભેળું ભળવું નહીં. હજી થોડુંક માઇક સ્લો કરવું પડશે. પણ મહારાજ કે ઇન્દ્રિય અંતસ્કરણ ભેળું ભળવું નહીં, માને કે ઇન્દ્રિય અંતસ્કરણ તમામ તો કેવી છે, માયાની જન્મી છે, ઇન્દ્રિયો બધી રજોગુણમાં જ થઈ છે, બુદ્ધિ રજોગુણમાં જ થઈ છે, મન સત્વગુણમાં જ થયું છે, આ બધા ઇન્દ્રિય અંતસ્કરણનું આખું ટોળું પંચપ્રાણ ત્રણ ગુણ એ બધાય માયાના સગા સંબંધી છે. કોના છે? માયાના. જીવના એકી હગા છે નહીં, તે આ દુનિયાની રીત છે. માણસ ખેંચે તો કઈ બાજુ ખેંચે? પોતાના સગા સંબંધી બાજુ ખેંચે. ઇન્દ્રિય અંતસ્કરણ બધી માયાની ઉત્પત્તિ છે, એટલે એ જીવાત્માને સહજમાં માયા બાજુ ખેંચશે. માટે મહારાજ કે મારો જે આશ્રિત છે 60નો વિચાર કરે કે જેથી કરી ઇન્દ્રિય અંતસ્કરણ એની ભેળું ભળાય નહીં. ઇન્દ્રિય અંતસ્કરણ માયા બાજુ એને ખેંચવા મહેનત કરે તો પણ એ ખેંચાય નહીં. મહારાજ કે મારા આશ્રિત ઇન્દ્રિય અંતસ્કરણની ક્રિયા ભેળું ભળવું નહીં, એની ભેગો જો ભળશે ને તો માયાની સાથે હેત કરાવી દેશે. એ રીતે સત્તારૂપે રહેતા થતા એનો જીવ બળને પામે છે, એમ સતત વિચાર કરતા કરતા અને સતત ઇન્દ્રિય અંતસ્કરણની ક્રિયા ભેગો નહીં ભળતા એના થકી વિરુદ્ધ જતા, મન માગે તે ન આપે, આંખને જોવું ન જોડાવે, કાનને સાંભળવું ન સંભળાવે, આમ વારંવાર જ્યારે કરશે ત્યારે પછી ઇન્દ્રિય અંતસ્કરણ એવું નક્કી કરશે કે આ આપણું કાંઈ માને એમ નથી, માટે જવા દો ને, મૂકવાનું પડતો. એમ માની ઇન્દ્રિય અંતસ્કરણ એ જીવાત્મા થકી વેગળી થશે અને વેગળી થશે એટલે જીવાત્મા ઓટોમેટિક પરમાત્માની સાથે ભળશે, ઓટોમેટિક એને આત્માનો સુખનો અનુભવ થશે. મહારાજ કે એવી રીતે આત્મસત્તા રૂપે વર્તી શકાશે અને આત્મસત્તા રૂપે વર્તતા ઇન્દ્રિય અંતસ્કરણને આધીન જ્યારે જીવ ન બને ત્યારે સહજ રીતે જેનો જીવ બળને પામશે. ની એવી પણ અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે. પહેલો ઉપાય મહારાજ બતાવ્યો, શું બતાવ્યો? આત્મસત્તા રૂપે રહેવું, ઇન્દ્રિય અંતસ્કરણની ક્રિયામાં ભળવું નહીં. પણ ભક્તો આ કામ ભારી કઠિન છે, આ કામ ભારે કઠિન છે. કેમ કઠિન છે ખબર છે? કારણ કે પહેલી વાત તો એ સમજવાની, આ જીવ કેવો છે, કેવો છે તો બળહીન છે. કેવો છે? બળ પામેલો નથી અને એની તમામ વૃત્તિઓ ઇન્દ્રિય અંતસ્કરણને આધીન બનીને વર્તે છે. હવે આધીન બનીને વર્તે છે એવી વ્યક્તિને એકાએક કોઈના સાથ સહકાર વિના, કોઈના સાથ સહકાર વિના એમને એમ માયામાંથી વિખૂટું પડી જાય અને આત્મસત્તા રૂપે વર્તવું એ ઘણું કઠણ કામ છે. કેટલું કઠિન છે તો દાખલા તરીકે કોઈને માથે 25-50 હજાર પાઉન્ડનું દેણું થઈ ગયું હોય અને પછી એને કોઈનો સાથ સહકાર મળ્યા વિના અને કોઈ એને એમ કે તું મેળ ધંધો કરવા, કોઈ એમ કે તું મેળ ધંધો કરવા તો દેણા મેં બહાર નીકળી જાય છે. પણ ખાલી ઉપદેશ જ આપે, કોઈ એને એને સાથ સહકાર ન આપે અને એમને એમ જેમ એને દેણા બહાર નીકળવું કોઈ લાઈન મળ્યા વિના, એ જેટલું કઠણ કામ છે એટલું કામ કઠણ આત્મસત્તા રૂપે વર્તી ઇન્દ્રિય અંતસ્કરને પરાજિત કરીને જીવને બળ પમાડવો એ એટલું કઠણ કામ છે. સાથ સહકાર વિના પોતાને દેણામાંથી બહાર નીકળી જવું અને જેટલું કઠણ કામ છે એટલું કઠણ કામ છે. માટે મારે જ એ મતને એક બાજુ રહેવા દે. મહારાજ હવે જે મત બતાવે બહુ શ્રેષ્ઠ બતાવે છે. મહારાજ કહે ને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે. જીવને જેને બળ પમાડવો હોય, ભૂંડું સ્વપ્નય ના આવે એવી સ્થિતિ કરી હોય, મહારાજ કહે એના માટે એક બીજો અતિશય મોટો ઉપાય છે. જે ભગવાનને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તે ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિયુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. બીજો ઉપાય મહારાજ બતાવ્યો, કે જેનો જીવ ઇન્દ્રિય અંતસ્કરણને આધીન બની ગયો હોય, એટલે સંકલ્પ વિકલ્પ પણ ઘણા બધા અયોગ્ય થતા હોય આવો હોય, પરંતુ એવી વ્યક્તિને ભગવાનના સાધુ મળી જાય, ખરેખર કોઈ ભગવાનના ખરેખર ભક્ત મળી જાય અને એના મુખ થકી એને જો પરમાત્માનો મહિમા સમજ્યામાં આવે, ભગવાનના સંતનો મહિમા સમજ્યામાં આવે, ભગવાનના ભક્તનો મહિમા સમજ્યામાં આવે અને એને અવલંબન કરી એને ભગવાન કે ભગવાનના સંતની સાથે હેત થઈ જાય, સમજાય, હેત બંધાઈ જાય, પ્રીત બંધાઈ જાય અને પ્રીત બંધાતાની સાથે જ મહારાજ કે જેની સાથે હેત થાય ને એનું કામ કરવું આપણને ગમે, હેત થતાની સાથે મહારાજ કહે કે એને શ્રદ્ધા પ્રગટે, શેની શ્રદ્ધા પ્રગટે તો કે એની સેવા કરવાની, હેત થતા પ્રીત બંધાતા મહારાજ કે એને ભગવાનને ભગવાનના સંતો કે ભક્તોની સેવા કરવા માટે શ્રદ્ધા જો પ્રગટી જાય, ત્વરા જો વર્તવા માંડે તો મહારાજ કેનો જીવ તત્કાળ બળને પામી જાય. આ માર્ગ બહુ જ સરળ છે, કારણ કે આમાં છે ને એને ઇન્દ્રિય અંતસ્કરણની સામે લડવાનું આવતું જ નથી, સમજાય છે, આત્મસત્તા રૂપે વર્તવું એ કેટલું કઠણ કામ છે. તો કે સામેપુર નદી બે કાંઠા સામે આવતી હોય ને સામેપુર આમ કોઈ રસ્તો કાપવું જેટલું કઠણ કામ છે એટલું કઠણ કામ છે, અને ભગવાનને ભગવાનના સંતની સાથે પ્રીત કરી શ્રદ્ધાએ સહિત સેવા કરવી કેટલું કઠણ, કેવું સરળ કામ છે. તો કે વહેતું પાણી હોય પણ નીચાણ ભાગમાં જતું હોય અને ત્યાં તરતા આવડતું જવું હોય તો ધુબકો મારે ફટકીમાં પહોંચી જાય, બસ એટલું સરળ કામ છે. કારણ કે મહિમા સમજાય એટલે પ્રીત થાય જ, અને જેની સાથે હેત થાય એનું કામ કરવું સહજ ગમે જ, અને એ કામ કરવાની શ્રદ્ધા પણ પ્રગટે. અહીંયા મહારાજ કે સેવાને વિશે અતિશય શ્રદ્ધા વર્તે, સેવા એટલે આપણે બે ચાર ફેરી એની વાત સમજાવી છે. સેવાનો મતલબ એવો નથી થતો કે ખાલી હાથ પગ દબાવવા, નહીં તો લોકો એવું માને કે સેવા એટલે હાથ પગ દબાવવા, બીમાર હોય ત્યારે માથું દબાવવું, બીમાર હોય તો હોસ્પિટલ લઈ જાઓ, આવો અર્થ સેવાનો થતો નથી. એવું જો હોય તો પ્રગટ મહારાજ ન હોય, અથવા તો આ બ્રહ્માંડ ઉપર ક્યારેય એવી ઘટના ઘટે કે ભગવાનના કોઈ સાધુ પ્રગટ હોય જ નહીં. જોકે મહારાજે વડતાલના 19મા વચનામૃતમાં લખ્યું, મહારાજે શું લખ્યું કે જ્યારે જ્યારે જીવાત્માને મૃત્યુલોક ઉપર મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે ત્યારે ત્યારે કાં તો ભગવાનના અવતાર અથવા તો ભગવાનના ખરેખરા સંત જરૂર વિચરણ કરતા હોય છે. પણ હામે મહારાજ મધ્યના પહેલા વચનામૃતમાં વાત લખી, મહારાજ કે ભગવાન પ્રગટ ન હોય, ભગવાનના એકાંતિક સંત પ્રગટ ન હોય ત્યારે પરમાત્માની જે પ્રતિમા છે એને જ પ્રગટપણે સમજી અને સેવા ઉપાસના કરવાથી પણ મુમુક્ષુ નિશ્ચય કલ્યાણ થાય છે. માનો કે એવું કોઈ ઘટના ઘટે કે ભગવાનને ભગવાનના સંત પ્રગટ પ્રમાણમાં, પ્રગટ પ્રમાણ એટલે પ્રત્યક્ષ રૂપમાં ન હોય, બાકી ભગવાન મૂર્તિ સ્વરૂપે પ્રગટ જ છે પણ પ્રત્યક્ષ સ્વરૂપમાં ન દેખાતા હોય,